હું તમને બાઇબલ માંથી ટ્રિપલ એ ત્રણ એ બતાવવા માંગુ છું. અને એ આ પ્રમાણે છે. હું જયારે 21 વર્ષનો હતો ત્યારે મેં મારા પાપનો વસ્તાવ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો. ત્યાર પછી પણ આ જુલાઈમાં મારા 60 વર્ષ થશે અને એ વર્ષના ગાળા દરમિયાન મારા જીવનમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન આવ્યા. હું પાછો પણ પડી ગયો, હું પાપમાં પણ પડી ગયો, પણ એ બધામાં જેમ પિત્તરનો હાથ પ્રભુએ પકડીને ઊભો કર્યો એની સ્વરે મને ઊભો કર્યો અને મારી સહાય કરી અને આજ દિવસ સુધી તેનો માઇટી હેન્ડ મારી ઉપર છે. પ્રભુનો જાણે મેં સ્વીકાર કર્યો એ તો ખરું, પણ એથી વિશેષ પ્રભુએ મારો સ્વીકાર કર્યો. એટલે એ સ્ટેન્ડ ફોર એક્સેપ્ટેડ, ઈશ્વરે આપણો સ્વીકાર કર્યો છે. આપણે જેવા છે તેવા આવીએ છીએ અને પ્રભુ આપણને સ્વીકાર્યો છે. ઉડાવ દીકરાની વાત કરું, જખી દાણીની વાત કરું, સમૃહની બાયની વાત આપણને ખબર છે. એ લોકો જેવા હતા તેવા પ્રભુ ઈસુની પાસે આવ્યા અને પ્રભુ ઈસુએ એમનો સ્વીકાર કર્યો. એટલે એ સ્ટેન્ડ ફોર એક્સેપ્ટ. ત્યાર પછી પ્રભુ મને એનાથી અભિષેક કરે છે પવિત્ર આત્માથી. એટલે જે બીજો એ છે એ સ્ટેન્ડ ફોર એનોઇન્ટેડ, પ્રભુ મને અભિષેક કરે છે. અને હું પોતે માનું છું ઈશ્વરે મને આ જગ્યા માટે અભિષેક કર્યો છે. કોઈ બિશપે નહીં, પણ બોસ ઓફ ધ યુનિવર્સ ને મારો. એ જ રીતે ઈશ્વરે જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે તો પ્રભુએ તમારો પણ સ્વીકાર કર્યો છે અને તમને અભિષેક કર્યા છે. પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે. આપણે ગીતમાં ગયા છે ને કે અભિષેક મુજબ ગયા સર પર્વત તેલ મળા શાસ્ત્ર 23:5 એ મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. પ્રભુએ આપણને અભિષેક કર્યા છે. અને ત્રીજો એ એપોઇન્ટેડ, પ્રભુએ આપણી ખાસ નિમણૂક કરી છે. પ્રભુએ મને અને તમને નિમ્યા છે. જો તમે ગલાતીયનો પત્ર જોશો તો એમાં પહેલા જ અધ્યાયમાં પાઉલ પ્રેરિત એ જણાવે છે કે હું ઈશ્વરથી નિમાયો છું. કોઈ વાંચશે ગલાતી ખાસ હેતુ સર તમને એપોઇન્ટમેન્ટ આપીશું. હું પોતે એવું માનું છું કે જે પ્રાર્થનાની જે મિનિસ્ટ્રી છે ઇઝ ધ હાઈએસ્ટ મિનિસ્ટ્રી. લિયોનાર્ડ રેવનહિલ એવું કહે છે કે વેન વી પ્રીચ ઇટ એફેક્ટ્સ ધ પીપલ, બટ વેન વી પ્રે ઇટ એફેક્ટ્સ ધ ગોડ. જ્યારે એથી ભાષણો કરવામાં આવે છે ત્યારે એની અસર લોકોમાં થાય છે, તો જ્યારે કોઈ વ્યક્તિ ઘૂંટડે પડીને પ્રાર્થના કરે છે ત્યારે એની અસર ઈશ્વરને થાય છે. તો મિનિસ્ટ્રી ઓફ પ્રીચિંગ એના કરતા મિનિસ્ટ્રી ઓફ પ્રેઇંગ ઇઝ ધ હાઈએસ્ટ મિનિસ્ટ્રી. સો યુ આર એક્સેપ્ટેડ, you are anointed and you are appointed by almighty god. Praise the lord. હવે બીજા આંકની વાત છે. બાઇબલમાં જે આંકડાઓ આપવામાં આવેલા છે, બાઇબલમાં જે આંકડા છે એના ખાસ અર્થ સમાયેલા છે. એનો જે આંકડો છે તે પાવર બતાવે છે. પ્રભુ ઈશ્વરે કહું કે જો તમારા મને બે કે ત્રણ બાઇબલ પ્રમાણે ગ્રેસ એન્ડ ફેવર બતાવે છે. આજે દેવળ આપણે લઈ શક્યા ને 2005 ની સાલ, પ્રભુએ તમારી સહાય કરી, પ્રભુએ આગેવાનોની સહાય કરી, પ્રભુએ લોકોની સહાય કરી અને બધાના સાથ સહકાર દાન ઉત્તેજન અને બધું ભેગું મળીને આપણું પોતાનું દેવળ આપણે લઈ શકીએ. આ 2005 ની સાલમાં થયું. બરાબર જાન્યુઆરીની 7મી તારીખે ગઈ સાલ મેં જયારે ભાષણ કર્યું હતું ત્યારે જણાવ્યું હતું કે 7નો આંકડો આશીર્વાદ સૂત્ર છે, સંપૂર્ણતા સૂત્ર છે, આરામ સૂત્ર છે. જો કઈ ખૂટતું કરતું હોય તો પૂરું કરવાનું, બાકી અધૂરું કામ પૂરું કરવાનું સૂચવે છે. તમે બોલ્યા મેં લખી લીધું છે અને આજે આ વર્ષના અંત ભાગમાં આવી પહોંચ્યા છે. આ બધા આશીર્વાદ ઈશ્વરે અમારા કુટુંબમાં આપ્યા છે. ઈશ્વર વ્યક્તિગત રીતે આશીર્વાદ આપે છે, કુટુંબને આશીર્વાદ આપે છે. નો આંકડો બાઇબલ પ્રમાણે શું સૂચવે છે? આઠનો આંકડો તે નવી શરૂઆત સૂચવે છે. આપણને ખબર છે નૂહના સમયમાં લોકો બગડી ગયા, દુનિયાનો નાશ થયો, પણ પ્રભુએ 8 જણને સંભાળી રાખ્યા. નૂહ, એની વાઈફ, એના 3 દીકરા અને એના 3 દીકરાની વાઈ, બધા 8 જણ. અને 8 જણની મારફત નવી શરૂઆત નવા કરવાનું દાખલો. જો તમે જોવાની સુવાર તમે જોશો તો એમાં આપણને છેલ્લા અધ્યાયમાં જાણવા મળે છે પ્રભુ ઈશ્વરનું મરણ થઈ ગયું, શિષ્યો ગભરાઈ ગયા. અવશ્ય આપણો આગેવાન, આપણો લીડર એનું જ મરણ હતું. હવે શું કરી? આટલા બધા ભાષણો, બાઇબલના ભાષણ સાંભળ્યા, આટલા બધા ચમત્કારો જોયા, આટલું બધું કર્યા છતાં હવે એક કોલ્ડીમાં ભરીને બેસી ગયા. પ્રભુ સુખે છે, પુત્રી આવે છે. શાસ્ત્ર કહે છે કે બારણા બંધ હોવા છતાં પ્રભુ ઈસુ અને કહું કે તમે
પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાય. બરાબર.
ત્યાર પછી આપણે જોઈએ છે, એ વખતે પણ પ્રભુ ઈસુએ શ્વાસ મૂક્યો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું, હિંમત આપી, શાંતિની સલામ કરી. અને પછી અધ્યાયમાં તમે જોશો, ખાસ કરીને આખી જે ઇવેન્ટ પૂરા થયા 40 દિવસની અંદર, પછી 50માના દિવસે પવિત્ર આત્મા દેવ ઉતરી આવ્યા અને મોટી જાગૃતિ ફાટી નીકળી, મંડળીનો જન્મ થયો અને પિતૃએ ભાષણ કર્યું. જે લોકો અંધારી કોટડીમાં ભરાઈ રહ્યા હતા તેમણે ઓપન એર સુવાર્તા પ્રગટ કરી, અને એક જ દિવસે 3000 માણસો મળ્યા. નવી શરૂઆત 5 દિવસ પછી બની. પ્રભુનો આભાર માનીએ છીએ અને નામને ધન્યવાદ. વાતો મેં ખાલી તમને એક ઝલક આપી, અમારા સંદેશો નથી. સીમી અને એપિટાઇઝર કહેવાય, એપિટાઇઝર ખાવાનું તો હજી બાકી હતું. ઓકે, તો આજનો મારો જે વિષય છે એ છે દેવ આપણો આશ્રય. બોલો એમ બોલો, દેવ આપણો આશ્રય, ઈશ્વર આપણી સહાય, ઈશ્વર આપણો આધાર. આ મંડળી તરીકે આપણે એવું કહી શકીએ છીએ, વ્યક્તિગત રીતે હું એવું કહી શકું કે ઈશ્વર મારો આશ્રય, ઈશ્વર મારી સહાય, ઈશ્વર મારો આધાર. આપણે જોઈએ છે કે મુસાની આગેવાની હેઠળ પ્રભુએ ઇઝરાયલ પુત્રોને મિસરમાંથી બહાર કાઢ્યા અને તે લોકો મુસાફરી કરતા હતા. એ દરમિયાન ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન તેમના જીવનમાં આવ્યા, મુશ્કેલી, પ્રશ્નો આવ્યા, કચકચ થઈ, ભાર આવી, નદીઓ આવી, નાણાં આવ્યા, કાંટા આવ્યા, બધું થયું. એ બધામાં જયારે પ્રભુ એમને સિનાઈ પર્વત પર લઈ ગયા, ત્યારે ત્યાં 10 હુકમો આપવા, જેને આપણે 10 કમાન્ડમેન્ટ્સ કહીએ છીએ. પરંતુ એ સિવાય પણ ત્યાર પછી પ્રભુએ મૂસાને બીજા 2 નિયમો પણ આપેલા હતા, જે હમણાં જ આપણે 5 છે. પુનર્નિયમનું પુસ્તક 19મો અધ્યાય, યોશુઆનું પુસ્તક 20મો અધ્યાય, એ સિવાય ગણનાનું પુસ્તક જો તમે જોશો એમાં પણ છે, 35મો અધ્યાય. વાંચજો. પણ એ વાત એવી હતી કે ભાઈ કોઈ જંગલમાં ગયો હોય લાકડા કાપતા અને કાપતા કાપતા કુહાડી છટકી અને સામેની વ્યક્તિને વાગી અને એનું ખૂન થયું, એનું મરણ થયું, તો એનો સગો કે કોઈ પાછળ પેલી વ્યક્તિની પાછળ પડે દોડે અને એને મારી નાખે, કોઈ કોઈ કશું વસ્તુ ફેંકી હોય, કદાચ પથ્થર ફેંકી હોય અને કોઈ મરી જાય, તો શું? પછી પેલો વ્યક્તિ એનું વેર લેવા માટે એની પાછળ પડે. ને આવું બધું ના થાય, અવ્યવસ્થા ઉભી ના થાય એટલે ઈશ્વરે ખાસ યોજના કરી અને મૂસાને કહ્યું કે તું 6 આશ્રયના લો, જે હમણાં જ આપણે યોશુઆના પુસ્તકમાં વાંચ્યું. આજે વ્યક્તિ જે ભૂલથી ખૂન થઈ ગયું કે મરણ થઈ ગયું કે વાગી ગયું, તો એ નાસીને આજે આશ્રય નગરો હતી એમાં નાસી જતી પહેલા. અને એ વખતના જે વડીલો હતા તેને આશરો આપતા, એનું રક્ષણ થાય, બીજી વ્યક્તિ એને મારી ના નાખે એટલા માટે એને આશરો આપતા. અને એટલા માટે મૂસાને ઈશ્વરે એવી આજ્ઞા આપી કે તું 6 આશ્રય ન કરો અને 3 નગરો તે યર્દનની આ બાજુ અને 3 નગરો તે યર્દનની પેલી બાજુ. જો અત્યારે લખતો હોત તો હું તમને બધા સાહેબ સમજાઈ શકે, પણ આ અહીંથી જાણે કે એ લોકો મુસાફરી કરી રહ્યા છે અને આગળ આવે છે અને આ યર્દન નદી છે અને આ બાજુ તે કનાન દેશ છે, એટલે 3 નગરો આ બાજુ કેદેશ, શેખેમ અને હેબ્રોન અને બીજા ત્રણ નગરો કનાન તરફ બેસેર, રામોત અને ગોલાન, આ છ નગરો ઇસ્રાયલ પુત્રો માટે તો ખરું જ, પણ અહીં નવમી કલમમાં લખ્યું છે કે ભાઈ તારી મરજી કોઈ પ્રવાસ કરનાર પરદેશી હોય અને એના કેસમાં પણ જવું બને તો એને પણ આશરો આપવો. એટલે આ આખો જે આઈડિયા હતો તે ઈશ્વરનો, ઈશ્વર આપણો આધાર, ઈશ્વર આપણું રક્ષણ કરવા માંગે, ઈશ્વર એવું ઈચ્છે છે કે કોઈ નિર્દોષ લોહી વેવડાવવામાં આવે, અને એટલા માટે આ આખો માસ્ટર પ્લાન પ્રભુએ મૂસાને આપ્યો. આપણે જે બધા હુકમો મોટે ભાગે શું કહે છે હોય, મૂસાનો નિયમ છે, મૂસાના નિયમ ખોટી વાત છે. મૂસાની તો મારફતે આવ્યું, એ તો પ્રભુના નિયમો છે. જો તમે વિસ્મરણ પહેલી કલમ જોશો તેમાં લખ્યું છે, અને યહોવાએ યહોશુઆને કહ્યું. કોને કહ્યું? યહોવાએ કહ્યું. કોને કહ્યું? યહોશુઆને કહ્યું. શું કહ્યું? ઇસ્રાયલ પુત્રોને કહ્યું. એટલે આ જે આખો વિચાર છે રક્ષણ કરવાનો, આશરો આપવાનો, આધાર આપવાનો, તે પ્રભુનો છે, નહીં કે યહોશુઆ કે મૂસા. એ તમે ભૂલી જાઓ કે મૂસાના દસ હુકમો નથી, ભલો એ પ્રભુના દસ હુકમો છે. અને અમેરિકા દેશ જ્યારે આ દસ હુકમોને બાજુ પર મૂકી દે છે ત્યારે ઈશ્વરનું ઇન્સલ્ટ કરે છે. હવે આ વખતે એકચ્યુઅલી ઈશ્વરનો જે માસ્ટર પ્લાન એ હતો કે ઈશ્વર પોતે આપણો આધાર અથવા આપણો આશ્રય. પહેલાના વખતમાં નગરો હતા, વ્યક્તિઓ હતા, વડીલો હતા જો એમને હેલ્પ કરતા હતા, પરંતુ ઈશ્વરનો જે માસ્ટર પ્લાન પ્રભુ ઈસુમાં હતો એ તો એ કે ઈશ્વર, ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા દેવ, તે મારો અને તમારો આશ્રય બને. જે પ્રભુએ 2008 સાલમાં આપણને પ્રવેશ આપ્યો છે, અને જોતા પ્રથમ દિવસનો પ્રત્યો વાણી ગીત આપણે ગાય છે, તો સુરજ હમણાં જ પૂછ્યો છે, પહેલો જ દિવસ છે. ત્યારવાનો ઈશ્વરને અને પ્રભુ ઈશ્વરને આપણે આપણો દાઉદને આપણે રાજા તરીકે ઓળખીએ છીએ, દાઉદને એક લડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. અમારામાંથી કેટલા જણ એવું માને છે કે દાઉદ પ્રબોધક હતો? બીજો અધ્યાય અને 29 ને 30 કલમ
તેની કબર આજ સુધી આપણે અહી જ છે. તે પ્રબોધક હતો,
બસ તે પ્રબોધક હતો, અને દાઉદે ઘણો બધો પ્રબોધ ગીત શાસ્ત્ર માં કરેલો છે. દાખલો આપો, ગીતશાસ્ત્ર 22મું ગીત તમે જુઓ અને તેની પહેલી કલમ વાંચો.
ગીતશાસ્ત્ર 22:1, હે મારા દેવ, મારા દેવ, તે મને કેમ તજી દીધો છે.
ઓકે, હવે આ પ્રબોધ તે પ્રભુ ઈસુ માટે કરવામાં આવ્યો હતો, જે માથીની સુવાર્તામાં પૂરો થયો. માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 46મી કલમ તમે જુઓ.
થી 27 અને 46 ની કલમ અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ગાંઠે બૂમ પાડી કે એલી એલી લમા સબ્થની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે.
એક્ઝેક્ટ ગીત શાસ્ત્ર 22:1 માં જે પ્રભુ દાઉદે કરેલો હતો, અમને મેં તમને કન્ફર્મ કર્યું કે ભાઈ દાઉદ પ્રબોધ હતો, તો એને જે પ્રબોધ કર્યો હતો એ પ્રબોધ કેવી રીતે પૂરો હતો એ ખાલી એક દાખલા માટે મેં તમને આપ્યું. પરંતુ ઈશ્વર આપણો આધાર, એનો એક પ્રબોધ ગીત શાસ્ત્ર 46 થયો છે, તે પણ તમે જોશો. ગીત શાસ્ત્ર નું પુસ્તક તેનો 46 અધ્યાય અને તેની પહેલી કલમ વાંચશો.
ગીત શાસ્ત્ર 46 ને દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે.
બસ દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. જો તમે 7મી કલમ જુઓ,
આપણી સાથે સૈન્યનો સરદાર યહોવા છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે.
11મી કલમ જુઓ,
સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે, આપણો આશ્રય યાકૂબનો દેવ છે.
આ ત્રણે ત્રણ વખત દાઉદે આ પ્રબોધ કરેલો છે કે આપણો આશ્રય કોણ છે, દેવ છે. અહીંયા ગઈ યાકૂબના દેવની વાત કરે છે, સમૃણી બાય યાકૂબના કુવાની વાત કરી, દાઉદ અહીં યાકૂબના દેવની વાત કરે છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે, આપણો આશ્રય તે આપણો પ્રભુ છે. પ્રભુ ઈસુ મારો આધાર, પ્રભુ ઈસુ મારો આશ્રય, પવિત્ર આત્મા પર હું ડિપેન્ડ થાઉં છું. દેવ આપણો આશ્રય છે. બોલો, તમને પ્રશ્ન પૂછું, તમારો આધાર અથવા તમારો આશરો કોણ? શું તમે તમારું જીવન પ્રભુ ઈશ્વરને સોંપ્યું છે, એને સોંપી દીધું છે? પ્રભુ હું તારો છું, આપણે ગીતમાં ગાય છે, તારો છું માનતા ઘણી બધી વખત આપણે પ્રભુના પ્રભુએ આપણને બહુ સરસ બિઝનેસ આપ્યો છે, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને સારા સારા બાળકો આપ્યા, પ્રભુના નામની સ્તુતિ. પ્રભુએ આપણને સારી નોકરી આપી છે, પ્રભુએ આપણને સારા ઘરો આપ્યા છે, સારી સારી કાર આપણે ચલાવી છે. તમારો આધાર તમારો બિઝનેસ છે, તમારા બાળકો છે, તમારો બેંક બેલેન્સ છે, તમારું બિલ્ડિંગ છે, તમારી BMW કાર છે, કે પછી બોસ ઓફ ધ યુનિવર્સ છે. પ્રભુ પર આધાર રાખનાર એક વ્યક્તિનો અજોડ દાખલો બાઇબલમાં જોવા મળે છે, અને અયુબ છે. પ્રભુ અને શેતાનની સાથે જે વાર્તાલાપ થાય છે આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પહેલા અધ્યાયમાં અયુબના. અને શેતાને એવા એલિગેશન મૂક્યા પ્રભુની ઉપર કે તું તેનું અને તેના સર્વસ્વનું રક્ષણ કરે છે અને તે તેના કામ ધંધાને આશીર્વાદ દીધો છે, એટલે એ તારી ભક્તિ. એટલે પછી પ્રભુએ શેતાને પરમિશન આપ્યું અને એ પરમિશનને લીધે શેતાને અયુબ ઉપર એટેક કર્યો. કેટલો ધનવાન માણસ હતો એ બાઇબલ આપણને બતાવે છે. 7,000 ઘેટા, 3,000 ઊંટ હતા, 500 જોડ બળદ હતા, એટલે ઓલ ટુગેધર 1,000 બળદ, 500 જોડ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાજ રચેલું એ તેની સંપત્તિ. પ્રભુએ દૈહિક આશીર્વાદો આપેલા પણ બાળકોના આશીર્વાદ પણ અયુબના 7 પુત્રો અને 3 પુત્રીઓ, 10 બાળકો. પહેલાના વખતમાં જેટલા બાળકો વધારે એટલું કુટુંબ મોટું ને એટલો વધારે આશીર્વાદ એવું માનવામાં આવતું, પરંતુ આપણે જોઈએ છીએ ત્યાર પછી એકાએક શું બને છે, સબાઈન લોકો આવે અને બળદ અને ગધેડા લઈએ, આકાશમાંથી અગ્નિ પડે અને ઘેટા અને ચાકરોને બાઈની પ્રશ્ન, કાસ્દીઓની 3 ગુંડા ટોળી આવી અને ઊંટોને અને ચાકરોને મારી. અને હવે વાત રાખી રહેવું હોય ત્યાં એક ઘરમાં મોટાભાઈના ઘરમાં ત્યારે કુટુંબ મિજબાની કરતું હતું ત્યારે અરણ્યમાંથી વાવાઝોડું આવ્યું અને એક જ ઘરમાં એક જ દિવસે એક સાથે એક જ કુટુંબના 10 વ્યક્તિઓનું મરણ થયું. ચારે તરફથી બેડ ન્યૂઝ અને એટેક થયો. આપણે ખબર છે કે અયુબનો જે આધાર હતો તે પ્રભુ હતો અને માટે એનો પ્રતિભાવ તમે જુઓ, યહોવા હે આપ્યું છે, યહોવા હે લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. તેણે બે બાબતો કરી અને તેણે બે બાબતો ના કરી. કઈ કઈ? તેણે પ્રભુની સ્તુતિ કરી અને ઈશ્વરના નામને ધન્યવાદ આપ્યું. તેણે શું ના કર્યું? તેણે પાપ કર્યું અને બાઇબલમાં લખ્યું છે કે તેણે દેવને દોષ દીધો. બોલો, જ્યારે તમને બેડ ન્યૂઝ મળે છે ત્યારે તમારો રિએક્શન કેવું હોય? કદાચ ઇન્ડિયાથી એવી ખબર મળે કે તમારા પિતાશ્રીનું મરણ થયું છે. તમે ડોક્ટર પાસે જાઓ અને એવું ડાયગ્નોસિસ કરવામાં આવે કે તમને કેન્સર છે. તમે પરીક્ષા આપી હોય, તમે ફેલ થાવ, કંપનીમાંથી તમારી પર ફોન આવે કે તમને લેડ ઓફ આપવામાં આવે, તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે, તમારા ઘરમાં આગ લાગી છે, આવા બધા સમાચાર જ્યારે તમને મળે છે ત્યારે તમારું રિએક્શન કેવું હોય છે? તમારો આધાર કોણ છે? તમે કોના પર ભરોસો રાખો છો? આવું બધું જ્યારે કુટુંબમાં બનતું હોય છે, થતું હોય છે, ત્યારે ઘણી વાર હસબન્ડ વાઇફનો દોષ થાય, વાઇફ હસબન્ડનો દોષ થાય, મા બાપ બાળકોનો વાંક કરે છે, બાળકો મા બાપનો વાંક કરે છે, કેટલાક બોસને દોષ દે છે, કેટલાક કંપનીનો વાંક કરે છે, કેટલાક ગવર્નમેન્ટનો વાંક કરે છે. અને જ્યારે કશું જ નથી મળતું ત્યારે છેવટ દોષનો ટોપલો ઈશ્વર લેતો. અમે બહુ પ્રાર્થનાઓ કરી પણ પ્રભુએ અમે પ્રાર્થના કરી. બરાબર, આપણે યુગ પાસેથી છઠ્ઠી કલમમાં અથવા લખીને જે વાત લખી છે,
અને તે હિંસા પાકવા સારું જમાત પાસે આવે ત્યાં સુધી અથવા જે મુખ્ય યાજક તે વખતે હોય તેના મરણ સુધી તે નગરમાં તે રહે, ત્યાર પછી મનુષ્ય ઘાતક પોતાના નગરમાં એટલે જે નગરમાંથી તે નાસી આવ્યો હોય ત્યાં પોતાના ઘેર પાછો જાય.
બરોબર. અહીં આગળ બે વ્યવસ્થા આપણે જોઈએ છે આ શક્તિકરણ. એક તો એ વ્યક્તિને આશરો આપવામાં આવે, આજે આશ્રય નગરો હતા એમાં વડીલોની મારફત, એટલે જ્યાં સુધી એનો ન્યાય ના થાય, એનું સાંભળવામાં ના આવે ત્યાં સુધી એને એ નગરમાં રહેવામાં આવે. અથવા તે વખતે જે મુખ્ય યાજક હોય કે પ્રમુખ યાજક હોય તેના મરણ સુધી એ વ્યક્તિ એ નગરમાં રહી શકે, એનું કોઈ વાટ પણ માપો હોય શકે. મારો પ્રશ્ન એ છે કે આપણો મુખ્ય યાજક અથવા પ્રમુખ યાજક કોણ? એનો જવાબ આપણને હિબ્રિયોના પત્રમાં મળે છે. હિબ્રિયોના પત્ર 4:14-16 કલમ તમને
માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.
બોલો. જૂના કાળમાં પ્રમુખ યાજકના મરણ સુધી એ વ્યક્તિને આશ્રો અને રક્ષણ હતું. નવા કરારમાં આપણો પ્રમુખ યાજક તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમણે પોતાનું મોં વજસ્તંભ તરફ દ્રઢ રાખ્યું, કારણ કે મને અને તમને આશરો અને મારા અને તમારા પાપને માટે વધસ્તંભે ચડાયો, મરણ પામે દટાયો, જીવતો થઈને ઉઠ્યો અને હવે તેના આગમનની તૈયારી છે. આપણો માત્ર આપણો આશ્રય પ્રભુ ઈસુ. ભજન સંગ્રહમાં બહુ સરસ ગીત છે, ઈસુ મોજ આત્મા ન હોય તારો આશ્રય મને આ જ્યારે રેલ છેડે ચોપા ને તોફાન ઘેર્યા સ્વ ત્યારે તારક તું સંતા જાનલક દૂર થાય સૌ રંજા સલામત દોરી આકાશ આખરે ગયો. તમે થાકી ગયા છો, નિરાશ થઈ ગયા છો, માંદગીથી કંટાળ્યા છો, નોકરીની ચિંતામાં છો, બાળકોની ચિંતા છે, ઘડપણ ગમતું નથી, તમારી ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવા સંજોગો હોય, પ્રભુ ઈસુને તમારો આશ્રય કરો. દે આપણો આશ્રય. છેલ્લે બાઇબલની એક કલમ બતાવીને હું મારું બોલવાનું બંધ કરું છું. બાઇબલની જે સેન્ટ્રલ કલમ છે આખા મધ્યમાં 118 ગીત અને આઠમી કલમ.
યહોવાનો ભરોસો કરવા કરતા માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે.
માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે. આપણે આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના. ઈશ્વરની પવિત્ર હજુરમાં જ્યારે આપણે નમેલા છે, આપણી આંખો જ્યારે બંધ છે ત્યારે આપણે આપણા પોતા હસ્તો બંધી વિચાર. તમે પ્રભુ ઈશ્વરને તમારો આશ્રય કર્યો છે? શું તમે તમારા પાપોની માફી મેળવી લીધી છે? શું તમે સિનર્સ પ્રેયર કરી છે? તમે પ્રભુને કહ્યું છે કે પ્રભુ હું પાપી છું, મારા પર દયા કરો, અને આજથી તમે મારો આશ્રય, મારો આધાર, મારું સર્વસ્વ બનો. જો તમે કદી જ જાઉં કરી ના હોય તો એ પ્રાર્થના કરવાની તમને તક આપી. તમે તમારું જીવન પ્રભુ તમારા પાપોની માફીમાં તેને માંદગી છે, ગમે તેવા સંગીત, પ્રભુ ઈશ્વરને તમારો આશરો પ્રાર્થના. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, અમારો આભાર માન્ય છે, અમારી સ્તુતિ કરી છે, તમે અમારા આધાર છો. હે યહોવા મોજ આધાર, તું મે જગમાં હું લાચાર, તમારા વગર અમે લાચાર છે. દેવ આપણું આશ્રય તથા આપણું સામર્થ્ય છે. તમે યાકૂબના ઈશ્વર, ઇબ્રાહીમના ઈશ્વર, ઈસાકના ઈશ્વર, યાકૂબના દેવ અમારો આશ્રય બનો. 2008 સાલમાં તમારા મહિમા નથી અમને દોરી આપણે ઉભા છીએ.
હતી.